ગઈ કાલે આપણે જોયું કે સાવિત્રીને પ્રભુએ આદેશ આપ્યો. ધ વોઇસ રિપ્લાય, રિમેમ્બર વાય દાઉ કેમસ્ટ, તું શા માટે આવી છે યાદ કર પહેલા. ફાઇન્ડ આઉટ ધાય સોલ, રિકવર ધાય હિડ સેલ્ફ, વ્યક્તિગત આત્માને ઓળખ, અનુભવ, વૈશ્વિક આત્માને પણ ઓળખ, અને છેલ્લે ધેન છેલ દાવ હાર્બર, તો જ તું ધારણ કરી શકીશ. હાર્બર ધેન શલ દાવ હાર્બર માય ફોર્સ, મારી શક્તિને તું ધારણ કરી શકીશ. અને કોન્કર ધ ડેથ, અને મૃત્યુ પર વિજય મેળવી શકીશ. પ્રભુનો આદેશ સાંભળતા સાવિત્રીના મનમાં આશાનો સંસાર થયો. જો હું મૃત્યુને વિજય કરી શકીશ તો આપણે હું સત્યવાનના મૃત્યુને પણ ટાળી શકીશ, આશા બંધાણી. અને તેથી સાવિત્રી ખૂબ જ ગંભીરતાથી સાધના તરફ વળી. આમાં શ્રી અરવિંદ સૂચવવા એ માગે છે કે દરેક સાધક જ્યારે સાધના તરફ વળે છે ત્યારે એ સકામ ભક્ત હોય છે. કંઈક ઈચ્છાથી, કંઈક મેળવવા માટે એ પ્રભુ પાસે પહોંચતો હોય છે, વિનંતી કરતો હોય છે કે પ્રભુ મારું આટલું કામ કરી આપો. પછી પોતાની બુદ્ધિને સ્વર કહે છે, હે પ્રભુ તો આટલું કરી આપીશ ને તો સવા શેર પેંડા તમને ધરાવી દઈશ. પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે એ કરતો હોય છે, પરંતુ પોતાની અમુક કોઈ ઈચ્છા પૂર્ણ થાય માટે પ્રભુ પાસે પહોંચવું, આ એક એક સર્વસાધારણ પ્રક્રિયા છે પ્રભુ તરફ જવાની. સાવિત્રી પણ જાણે સકામ ભક્ત તરીકે ઈચ્છા છે મારા પતિ મૃત્યુમાંથી બચી જાય, આ ભાવનાથી પ્રભુ તરફ પડે છે. હા, સાધના કરતાં કરતાં એ વ્યક્તિ પછી નિષ્કામ થઈ જાય છે, નિષ્કામ ભક્ત થઈ જાય છે. અને કોઈ કહે છે, પ્રભુ હું તને પ્રેમ કરું છું, તારી ભક્તિ કરું છું, કારણ એ સિવાય હું રહી શકતો નથી, એના સિવાય હું જીવી શકતો નથી. મારો ખોરાક કેવો, શક્તિ કેવો, જે કંઈ છે એ તું છે, તારા સિવાય બીજું કંઈ નથી. આ નિષ્કામ ભક્તિ. તો સાવિત્રી સાધના તરફ વળે છે. સાવિત્રી પોતાની અંદર ઉતરવાનો પ્રયત્ન કરે છે, આંખો બંધ કરે છે, આંતરિક એકાગ્રતા કરે છે. અને શું દેખાય છે સાવિત્રીને? મનના વિચારોનો પ્રવાહ. આ દરેકનો અનુભવ છે, ધ્યાન રાખો. આપણે પણ જ્યારે સાધના કરવા માટે આંખો બંધ કરીને ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમારી આંખો સામેથી મનનો પ્રવાહ, મનના વિચારોનો પ્રવાહ ચાલતો હોય છે. અને ફક્ત પ્રવાહ ચાલતો હોતો નથી, એ વિચાર પ્રમાણેના કલ્પના ચિત્રો તમારી આંખો સામે ઝબકારા તરીકે પ્રકટ થતા હોય છે. આ વાસ્તવિકતા છે, દરેક વ્યક્તિને અનુભવ છે. સાવિત્રીને એ જ અનુભવ આવે છે. ઇટ ટોઇલ્સ, સાવિત્રી અનુભવે છે, ઇટ ટોઇલ્સ લાઇક એ મશીન એન્ડ કેન નોટ સ્ટોપ. તમે જુઓ, મને તો એટલા બધા અનુભવો છે, ક્યાં પણ જઈએ છે. માનસીભાઈ તમે કહો છો ધ્યાન કરો, પણ ધ્યાન કરવા બેસું તો એટલા બધા વિચારો આવે છે, એટલા બધા વિચારો આવે છે, અમે એમાંથી છૂટા જ પડી શકતા નથી. ફોર એવર ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. પણ એક ધ્યાન રાખજો, જ્યારે આપણે કહીએ છીએ કે હું જ્યારે આંખો બંધ કરીને એકાગ્ર થાઉં છું અને અંદર ઝાંકવા પ્રયત્ન કરું છું ત્યારે મારી સામે તે વિચારોનો પ્રવાહ સતત વહેતો હોય છે, એનો અર્થ એક અજાણતા એક યોગિક ક્રિયા થઈ જાય છે. તમારું મન વિભાજિત થાય છે, એક મન સાક્ષી તરીકે પાછળ ઊભું રહે છે, જોતું હોય છે, બીજું મન વિચારો પ્રમાણે આકાર લેતું હોય છે. સમજી ગયા તમે? દેર ઇઝ અ સ્પ્લિટિંગ, અને ધીસ સ્પ્લિટિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. યોગમાં આ આ તમને કેવું હોય તો પાચન યોગસૂત્રમાં એ જ કહ્યું છે કે પ્રકૃતિથી પુરુષને જુદો કરવો જરૂરી છે. હા, જાણતા અજાણતા તમે જ્યારે કહો છો કે વિચારોનો પ્રવાહ હું જોઉં છું, એનો અર્થ કે ભાઈ તું વિચારો કરતાં પોતાને જુદો કરી લીધો છે. અજાણતા, હજી ખબર નથી, સભાન નથી, પણ યુ હેવ કમ્પ્લીટલી જેને કે ડિટેચડ ફ્રોમ યુઅર કરંટ ઓફ ધ થોટ્સ. આ ડિટેચમેન્ટ આ બહુ મહત્વની છે. આ એક પહેલી ઘટના બને છે સાધનામાં કે તમે એક સાક્ષી ભાવ ધારણ કરો છો અને પોતાની અંદર શું પ્રક્રિયા ચાલી રહી છે એ જોતા હો છો. આને કારણે બીજી ઘટના બને છે, જો તમે વિચારો સાથે એકરૂપ ન થાઓ, વિચારોને કોઈ રિસ્પોન્સ ના આપો, ફક્ત જોતા રહો, તો ધીમે ધીમે એ વિચારો પોતાની શક્તિ ખોઈ બેસે છે. તમે એના સાથે એકરૂપ થાઓ, ઇન્વોલ્વ થાઓ, એની અંદર રહેલી ભાવનામાં તમે ભાવનાથી ગ્રસ્ત થઈ જાઓ, ભાવનાશીલ બની જાઓ એના સાથે, તો એ વિચારને પોષણ મળે છે અને એ વિચાર વધારે વધારે પોતાનો રૂપો લેવા પ્રયત્ન કરે છે. પરંતુ જો તમે એના સાથે એકરૂપ ન થાઓ, તો વિચાર આકાશમાંથી એક પંખી ઉડીને આવતું હોય છે અને ધીમે ધીમે પસાર થઈને ચાલ્યું જાય છે, અને તમારું મન એક નિશ્ચળ આકાશની જેમ સ્થિર રહે છે. આ ધ્યાન રાખો, આંતરિક પ્રક્રિયા શું ચાલી રહી છે. ધીમે ધીમે વિચારનો પ્રવાહ ધીમો પડતો જાય છે અને એક એવી અવસ્થા આવે છે કે એ વિચારનો પ્રવાહ થોડો ઘણો ચાલતો હોય છે જે તમને ડિસ્ટર્બ કરી શકતો નથી, તમારી શાંતિને હવે એ ડિસ્ટર્બ કરી શકતો નથી. એક પ્રકારની સમતા તમારામાં વિકાસ પામે છે, ઇક્વિલિબ્રિયમ, એક પ્રકારની સમતા, નિર્લેપતા તમારામાં પ્રકટ થાય છે. અને આ સમતા બહુ મહત્વનો ગુણ છે, ધ વેરી ફાઉન્ડેશન્સ ઓફ ધ યોગ. આ પ્રક્રિયા દ્વારા તમારી યોગ સાધનાના પાયા નખાઈ રહ્યા હોય છે, ધ્યાન રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. સાવિત્રી શું કહે છે, એન્ડ ઓનલી એ મોમેન્ટ સ્પેન્ડ્સ, પછી અંતે એન્ડ ઓનલી એ મોમેન્ટ સ્પેન્ડ્સ ઇન સાયલેન્ટ સેલ્ફ. તમને એક અવસ્થા એવી પ્રાપ્ત થાય છે કે બધા વિચારો નબળા પડી ગયા છે, તમે એક શાંતિમાં, ગહન શાંતિમાં ઉતરી જાઓ છો. ત્રીજો તબક્કો છે, ધ્યાન રાખો, વિચારોનો પ્રવાહ જોવો, વિચારોનો પ્રવાહ નબળો પડવો, ધીમે ધીમે બંધ પડતા જવું, શાંતિનો, સમતાનો અનુભવ. આ પ્રક્રિયા છે, હું આ પ્રક્રિયા વર્ણવી રહ્યો છું. ફર્સ્ટ ટ્રાન્સફોર્મેશનમાં કઈ પ્રક્રિયાઓ થાય છે એનું વર્ણન કરી રહ્યો છું, સમજી લેજો. ધીસ ઇઝ ધ અંડર કરંટ ઓફ ફર્સ્ટ ટ્રાન્સફોર્મેશન. મન નિશ્ચળ બની જાય છે. આજે નિશ્ચળ જે નિરવતા છે ને, બે પ્રકારની હોય છે. એક નિરવતાની અવસ્થા એવી હોય છે કે વિચારોનો પ્રવાહ આવતા હોય છે અને જતા હોય છે અને તમે તદ્દન નિર્લેપ થાઓ છો, અનડિસ્ટર્બ હો છો, એ પણ એક નિર્લેપતા છે, નિર્વાણની સ્થિતિ છે. બીજી સ્થિતિ છે, એમાં કોઈ વિચારો જ આવતા નથી, તમે એકદમ તદ્દન બ્લેન્ક, શૂન્ય બની જાઓ છો, જેને કહેવાય છે નિર્વિકલ્પ સમાધિ. કોઈ પ્રકારનો વિચાર જ આવતો નથી અને આ પ્રકારે ઝીણો પ્રવાહ વહેતો હોય અને તમને ડિસ્ટર્બ ન કરતા હોય તો એને કહેવાય છે સવિકલ્પ સમાધિ. જો તમે પાતંજલિ યોગસૂત્ર વાંચ્યું હશે ને તો આ શબ્દો તમને પરિચિત હશે, સવિકલ્પ સમાધિ. સમાધિ એટલે શું? તમારી ધી, તમારી બુદ્ધિ સમ, સ્થિર, સમતામાં સ્થિર હોય છે. સમતામાં સ્થિર થયેલી બુદ્ધિ એ જ સમાધિ, ધ્યાન રાખજો. આ સમાધિનો વિકાસ થવાની પ્રક્રિયા છે આપણામાંની. તો આ રીતે આ બે અવસ્થામાંથી પસાર થાઓ છો. અને એ વખતે સાવિત્રીને ત્રીજું એક સત્ય અનુભવાય છે કે જે વિચારોનો પ્રવાહ ચાલતો હતો પહેલાં, એમાં કંઈ સારા વિચારો હતા, કંઈ ખરાબ વિચારો હતા, મિશ્ર વિચારો હતા, બધા પ્રકારના વિચારો હતા. બધા ખરાબ વિચારો જ આવતા હતા એવું નહીં, સારાય વિચારો આવતા હતા. અને સાવિત્રીને ભાન થયું કે મારા સ્વરૂપમાં તો દિવ્ય ને અદિવ્ય બધી શક્તિઓ મારા સ્વરૂપમાં છે. ત્રીજો સાક્ષાત્કાર, ત્રીજો અનુભવ આવે છે, આગળનો અનુભવ. મેન્સ હાઉસ ઓફ લાઈફ હોલ્ડ્સ નોટ ધ ગોડ્સ અલોન. ગોડ્સ એટલે દિવ્ય વિચારો, પ્રકાશમય વિચારો. આ માનવીય સ્વરૂપમાં ફક્ત દિવ્ય પ્રકાશમય વિચારો જ આવતા નથી, તો ધેર આર અકલ્ટ શેડોઝ, એ ગૂઢ અદિવ્ય શક્તિઓ પણ છે, આસુરી શક્તિઓ પણ છે. ધેર આર ટેનેબ્રસ પાવર્સ, ટેનેબ્રસ એટલે દુઃખ યાતના આપનારી એવી શક્તિઓ પણ છે. માનવમાં દિવ્ય અને અદિવ્ય બંને શક્તિઓ છે, દેવો પણ છે, અસુરો પણ છે, અને આપણું ચિત્ત ઈશુ છે. ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે સંવ્યવતા યુદ્ધ સવાહ. એક બાજુ દિવ્ય શક્તિને મદદ કરનારા પાંડવો છે, અને પાંચ પાંડવો છે, અને એક બાજુ અદિવ્ય શક્તિને મદદ કરનારા 100 કૌરવો છે. ધ્યાન રાખજો આપણી સ્થિતિ શું છે. આવી સ્થિતિ ત્યાં છે, આપણું હૃદય, આપણું ચિત્ત એક સમરાંગણ બની જાય છે, એક યુદ્ધભૂમિ બની જાય છે. આવી સ્થિતિ છે. આ અનુભવ, આ સમજણ સાવિત્રીને પણ થઈ, અને સાવિત્રીને બીજો અનુભવ આવે છે, એના આગળનો અનુભવ, કે આ યુદ્ધમાં જો આપણે દિવ્ય વિચારોનો પક્ષ લઈએ, દિવ્ય ભાવનાઓનો પક્ષ લઈએ, તો શું થાય છે? વી ફીલ એન એડ ફ્રોમ ડીપ ઇન ડ્વેલિંગ ગોડ્સ. આપણામાં જ રહેલા દિવ્ય દેવતાઓ, દેવો આપણા મદદે આવી પહોંચે છે, આપણા તરફથી યુદ્ધ કરે છે. આ દેવોનું પ્રતીક એટલે મહાભારતમાંના ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બને છે, એમ આપણે પણ આ લોકો દેવો આપણા પડખે ચડે છે અને આપણા તરફથી યુદ્ધ લડતા હોય છે. કયા કયા દેવો છે, એમનું સ્વરૂપ શું, એમનું કાર્ય શું, જુઓ વેદોમાં બહુ સરસ વર્ણન છે. જો આપણે સમજીએ તો, દાખલા તરીકે જ્યારે તમે ધ્યાન કરતા હો છો, પ્રકાર તમારા વિચારોનો પ્રવાહ શાંત થઈ જાય છે, ત્યારે તમને અંદર એક આંતર પ્રકાશનો અનુભવ આવતો હોય છે, એક ઝાંકો પ્રકાશ અંદર દેખાતો હોય છે, એવા પ્રકાશનો અનુભવ આવતો હોય તમને. એ પ્રકાશમાંથી જે વિચારો પ્રકટ થતા હોય છે, એમને શ્રી અરવિંદ દેવતાઓ કહે છે. એ જ દેવતાઓ છે. આના કેવા પ્રકારના દેવતા, શું શું કાર્ય કરે છે, જુઓ વેદોમાંનું વર્ણન કહું છું તમને હું. પ્રકાશ, પ્રકાશને પ્રકટ કરવાનું કામ ઉષા કરે છે. વેદોમાં ઉષા એક દેવતાનું નામ છે, જે તમારો આંતર પ્રકાશને પ્રકટ કરે છે, ઉગાડે છે, એ ઉષા. એ પ્રકાશને તમારા કોઈ એક તત્વમાં ફેલાવે છે, ઈલા, એનું નામ છે ઈલા. ધ્યાન રાખજો, મને લાગે છે કદાચ ઈલા પરથી ઇલ્યુમાઇન શબ્દ આવેલો હોવો જોઈએ, કદાચ પ્રકાશિત કરવું, ઇલ્યુમાઇન, ઈલા. એક તત્વ પૂર્ણ રીતે પ્રકાશિત થાય, તમારા મનમાં પ્રકાશ ફેલી જાય, ફેલાઈ જાય, તો એ પ્રકાશ ધીમે ધીમે તમારા પ્રાણમાં, તમારી ભાવનામાં ઉતરે છે, બીજા તત્વોમાં પણ ઉતરવા માંડે છે, વિસ્તાર થતો જાય છે, અને વિસ્તાર થતાં થતાં તમારા શરીરમાં પણ ઉતરવા માંડે છે. આ કાર્ય છે મહી. 3 દેવતાઓ કાર્ય કરતા હોય છે પ્રકાશને સંપૂર્ણ શરીરમાં ફેલાવવા માટે. ઉષા, ઈલા અને મહી, 3 દેવતાઓ આપણને મદદ કરતી હોય છે. ધ્યાન રાખો, અને જ્યાં આવો અનુભવ આવતો હોય તો એ દેવતાને ખાસ વંદન કરજો. તમે મારી પડખે આવ્યા, થેન્ક્સ, થેન્ક્સ કહેજો, જેથી એ દેવતાઓને આનંદ થાય અને બહુ ઉત્સાહથી તમારા પડખે ફરીવાર આવી જાય. મદદરૂપ લે, મદદ લેવી છે. પછી એને કારણે તમારી સમજણ શક્તિ વધે છે. સમજણ શક્તિ વિકસાવવાનો દેવતા છે ઇન્દ્ર. પ્રકાશમય મન, તમારું જે મનમાં પ્રકાશ જળી ઉઠે છે, ત્યારે ઉર્ધ્વથી આંતર પ્રેરણાઓ નીચે અવતરણ પામતી હોય છે પ્રકાશના માધ્યમ દ્વારા. એ ઇન્દ્રનું કાર્ય છે આંતર પ્રેરણાઓ આપવી તમને અને આંતરિક માર્ગદર્શન આપવું. ઇન્દ્ર તમારી મદદે આવે છે. હજી કોણ આવે છે? આંતર પ્રેરણાઓ, એનું પણ એ પ્રતીક વાપરેલું છે, એને કૂતરીની ઉપમા આપેલી છે સારમાં. આ વેદોવાના શબ્દો છે. સાર માટે ઇન્દ્રની કૂતરી હતી પાળેલી, કે કૂતરો શું કરે છે? કોઈ વસ્તુ સૂંઘી સૂંઘીને એ વસ્તુ ક્યાં છે શોધી કાઢે છે. આમ ગુનાશોધક શ્વાન હોય છે ને એ રીતે. એવી રીતે સારમાં તમને જે જરૂરી જ્ઞાન હોય છે ને એ શોધી શોધી શોધીને એની અંતરપ્રેરણા નિર્માણ કરે છે અને તમને પહોંચાડે છે. સારમાં આ સારમાં કાર્ય કરે છે કે તમને જરૂરી એવી આંતરપ્રેરણાઓ નિર્માણ કરવાનું કામ એ કરતી હોય છે શોધી શોધીને સારમાં. આ આંતરપ્રેરણાઓ પ્રમાણે તમે જીવવા માંગો છો, તમને આનંદ પ્રગટ થવા લાગે છે. પહેલાં એક માનસિક આનંદ, સમાધાન, કંઈ આંતરિક સમજણનો ઉજાસ ફેલાય છે. સમજણ તમને આવે છે, તમને એક પ્રકારનો આનંદ પ્રગટે છે, માનસિક આનંદ. સોમ આને કહેવાય છે, સોમ ચંદ્ર. ચંદ્ર એ મનનો પ્રતીક્ષા, ચંદ્રમાં મનસો જાતા, આ આ અનુભૂતિનો પ્રકાર છે. તમારું આપણું સામાન્ય મન હોય છે, પ્રકાશમય હોતું નથી, પણ જ્યારે તમે ધ્યાનમાં એકાગ્ર થાઓ છો, વિચારોનો પ્રભાવ બંધ થાય છે, ત્યારે આ મન દ્વારા એક પ્રકાશ પ્રકટ થાય છે. અને વેદો એ અનુભૂતિને કહે છે, ચંદ્રમાં મનસો જાતા, મનમાંથી ચંદ્ર પ્રકટ થયો. સમજી લો, આ અનુભૂતિ છે, યોગિક અનુભૂતિ છે. મન શાંત થાય છે ત્યારે એમાંથી પ્રકાશ, ચાંદની જેવો પ્રકાશ પ્રકટ થવા લાગે છે. ચંદ્રમાં મનસો જાતા, મનમાંથી ચંદ્ર પ્રકટ થાય છે. આ ચંદ્રમાં ભગ તમારો આત્માનો આનંદ પ્રકટ થવા લાગે છે. જેને કહેવાય છે ભગ, ભગ એટલે આનંદ, આંતરિક રીતે તમને સુખ લાગે છે. ભગ અને સોમમાં તફાવત છે, સોમ વખતે તમને પ્રકાશની સૌમ્યતા, શીતલતાના અનુભવના કારણે આનંદ આવતો હોય છે, પણ ભગમાં પ્રભુની હાજરી અનુભવાતી હોય છે. દેર ઇઝ સમ ડિસ્ટન્સ, સમજી ગયા, પ્રભુની આંતરિક હાજરી ના, ધ ગોડ ઇઝ પ્રેઝેન્ટ, એ હાજરા હજુર છે. એ પ્રકારનો એક ભાવ જન્મે છે, એ પ્રકારનો એક સંવેદનો જાગે છે સૂક્ષ્મ, દેટ ઇઝ ભગ. પ્રભુ હાજર છે. ભગ ઉપરથી ભગવાન શબ્દ આવ્યો છે, ધ્યાન રાખજો, ભગ ઉપરથી ભગવાન શબ્દ આવેલો છે, આ ભગ છે. આગળ તમારી ચેતના વિશાળ થવા માગે છે, વિશાળ થાય છે. જ્યારે તે અજાણતા વિશાળ પામે છે તમારી જાણ વગર, ત્યારે એને કહેવાય છે વરુણ. વરુણ સમુદ્રનું દેવતા ગણવામાં આવે છે. સમુદ્ર એટલે અવચેતનનો સમુદ્ર, એની વિશાળતા છે. કે છે એકાદ વખત ભારત ઉપર કોઈ પાકિસ્તાન જેવો દેશ હુમલો કરે અને તમે બધા ભેગા થાઓ, નહીં હું ભારતીય છું, એ વખતે તમારી ચેતના જાણતા અજાણતા ભારત સાથે એકરૂપ થઈ જાય છે. તમને કલ્પના હોતી નથી, પણ એકરૂપતા અનુભવો છો તમે. તમે સમુદ્ર કિનારે બેઠા હો, સમુદ્ર તરફ જોતા હો, અને અચાનક તમારી ચેતના ફેલાઈને સમુદ્રની વિશાળતા સાથે એકરૂપ થઈ જાય છે, એક વિશાળતાનો અનુભવ આવે છે. અને જ્યારે આવી વિશાળતા પ્રકટ થાય છે, ત્યારે જ પૂર્ણ આનંદ તમારામાં પ્રકટ થતો હોય છે. ધ્યાન રાખજો, વિશાળતામાં જ પૂર્ણ આનંદ છે. ગૌતમ બુદ્ધ કહેતા, કોઈ વસ્તુ તમે ભોગવો, મીઠાઈ ખાઓ, એના કરતાં એ મીઠાઈ કોઈને બીજાને ખવડાવશો ને તો વધારે આનંદ આવશે. કારણ તમે એના સાથે એકરૂપ થાઓ છો, તમારી ચેતના વિશાળ થાય છે, અને એને કારણે આંતરનો આનંદ પ્રગટ થવા માંડે છે. વેદમાં એક સૂત્ર છે, ભૂમા વૈ સુખમ. ભૂમા એટલે વિશાળતા, ભૂમા પરથી ભૂમિ શબ્દ આવ્યો છે. ભૂમા વૈ સુખમ, ચેતનાને વિશાળતા દ્વારા જ તમને સુખ પ્રગટ થતું હોય છે. આ સૂત્ર છે, સુખ મેળવવાનું આ સાધન છે, આ પ્રક્રિયા છે. ચેતનાને વિશાળ કરો. દુઃખ ક્યારે થાય છે? તમે ચેતનાને સંકુચિત કરો, ન કરજો, એ જુદો છે, હું જુદો છું, મારા માટે જુદું હોવું જોઈએ દુઃખ. અને સામેવાળોનો છે એને પણ કહે, હા ભાઈ તું ક્યાં જુદો છે, લઈ જા, એક જુદો આનંદ પ્રગટ થતો હોય છે. ભૂમાં વૈ સુખમ, વિશાળતામાં આ આનંદ પ્રગટ થતો હોય છે. આ અજાણતા વિશાળતા, ચેતનાની વિશાળતા પ્રાપ્ત કરવી વરુણ. અને સભાન રીતે પોતાની પ્રક્રિયા દ્વારા ચેતનાને વિશાળ કરવી બૃહસ્પતિ. બૃહત એટલે વિશાળ, બૃહત એટલે વિશાળ, બૃહસ્પતિ. આ બૃહસ્પતિનું કાર્ય છે, બૃહસ્પતિ. પછી મુક્તિનો અનુભવ આવે તમને. તમે બધા બંધનોમાંથી, ટેવોમાંથી એક મુક્તિ અનુભવો છો એક પ્રકારની. એ પણ એક દેવતાનું કાર્ય છે. એને કહેવાય છે અર્યમા. વૈદિક શબ્દ વાપરું છું, અર્યમા. યમ બંધનોમાં નાખે છે અને અર્યમા મુક્તિ આપે છે. સમજી ગયા તમે? વિરુદ્ધ શબ્દ છે યમ અને અર્યમા. યમમાંથી મુક્ત કરે છે અર્યમા. અર્યમા તમને મુક્તિ આપે છે. પછી મરુત તમને ઉત્સાહ આપે છે. મરુત વાયુ એ તમને ઉત્સાહ આપે છે, શક્તિ, જીવન શક્તિ આપતો હોય છે તમને. સાધના કરવાનો ઉત્સાહ પ્રગટાવે છે તમારામાં, એ મરુતનું કામ છે. આ બધા દેવતાઓ ઇનડ્વેલિંગ, ડીપ ઇનડ્વેલિંગ ગોડ્સ. હું એ શબ્દ તમને સમજાવી રહ્યો છું. શ્રી અરવિંદ શું વાપરે છે? ડીપ ઇનડ્વેલિંગ ગોડ્સ તમને મદદ કરે છે, આ શબ્દોનો અર્થ છે. આ બધા તેઓ તમને મદદ કરતા હોય છે. એ બોલો મંત્ર છે ને, સાંભળ્યો છે? સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવા, સ્વસ્તિ ન પૂષા વિશ્વે દેવા, સ્વસ્તિ ન સ્તાર્ક્ષ્યો અરિષ્ટ નેમી, સ્વસ્તિ નો બૃહસ્પતિર દધાતુ. બધા દેવો મારું કલ્યાણ કરો, બધા મારું કલ્યાણ કરો. દેવોની પણ મદદ લેવાની જરૂર છે. સાવિત્રીમાં આગળ ઉલ્લેખ આવે છે, આજે જ આવશે કદાચ. સાવિત્રી પણ દેવોની મદદ માગે છે, મને આગળનો સાધનાનો માર્ગ સમજાવો. દેવોની વિનંતી કરે, આપણે પણ કરવી જોઈએ. આ સાવિત્રી દ્વારા સાધનામાં શું શું કરવું જોઈએ એ આપણને શીખવામાં આવે છે. સાવિત્રી એ સાધનાનો ગ્રંથ છે, કાવ્ય છે, પણ સેકન્ડરી સાધના મહત્વની છે આપણા માટે. તો આ રીતે આ બધા ઇનડ્વેલિંગ ગેમ્સ, આ ગોડ્સ તમને મદદ કરે છે. અને એમ કરતાં કરતાં સાવિત્રી એક વિશાળ ચેતના પ્રકટ કરે છે. અને આ બધા દેવોની મદદથી ધીમે 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 એનો ચેતનાનો વિકાસ થાય છે અને એની ચેતના મસ્તકના ઉપર આવીને સ્થિર થાય છે. વિદેહી અવસ્થા પ્રાપ્ત કરે છે, દેહને બહાર ચેતના સ્થિર થાય છે. એટ લાસ્ટ શ્રી અરવિંદ શું કહે છે? એટ લાસ્ટ ક્લાઇમ્બિંગ એ લોંગ એન્ડ નેરો સ્ટેર, હી સ્ટૂડ અલોન ઓન એ હાઈ રૂફ ઓફ થિંગ્સ. આપણું રૂપ છે, આપણું છાપરું કયું? આપણું છાપરું છે. હી સ્ટૂડ અલોન, એકલો, ઓન ધ રૂફ ઓફ થિંગ્સ. આ થિંગ છે આપણી, આ વસ્તુના છાપરા ઉપર એમની ચેતના આવીને સ્થિર થાય છે. એ સાધકની, સાવિત્રીની ચેતના મસ્તકનો ઉપર સ્થિર થયેલી છે. એટ લાસ્ટ ક્લાઇમ્બિંગ એ લોંગ નેરો સ્ટેર. આ લોંગ નેરો સ્ટેર વગેરે આ ઉલ્લેખો છે ને, આ નાડી નાડીના છે. ઈડા નાડી, પિંગલા નાડી, સુષુમણા નાડી. શ્રી અરવિંદ કોઈ વખત પરંપરાગત શબ્દો વાપરતા નથી, કારણ શ્રી અરવિંદે જે મહાકાવ્ય લખ્યું છે ને એ સમગ્ર માનવજાત માટે લખેલું છે, ફક્ત ભારતીયો માટે નહીં. એટલે જેટલું બને એટલું જેના સાથે ધાર્મિક હિન્દુ ધર્મની ભાવના જોડાયેલી છે એવા શબ્દો અવોઈડ કરીને ઇંગ્લિશમાં ટર્મિનોલોજી કરે છે. આ નેરો સ્ટેર એને આપણે કહે છે બ્રહ્મરંધ્ર. સહસ્ત્રા ચક્રનું ઉપર અહીંયા એક છિદ્ર છે, એ છિદ્રને જ ભગ કહેવામાં આવે છે. ભગનો અર્થ બીજો અર્થ છિદ્ર. તમે જોયું છે આ આયુર્વેદમાં કહે છે આ ભાઈ તારે તને ભગંદર થઈ ગયો છે, ભગંદર થઈ ગયો છે. ભગ એટલે છિદ્ર. અહીંયા એક આપણું છિદ્ર છે સહસ્ત્રાચક્ર, એની દ્વારા દિવ્ય શક્તિઓ અવતરણ પામે છે આપણામાં અને આપણો વિકાસ કરતી હોય છે. આ જે છે બ્રહ્મરંધ્ર એનું અહીંયા વર્ણન છે. નેરો સ્ટેર એક સંકોચ, એક આ છે દાદરો છે, એનાથી ચડીને સાવિત્રી ઉપર જાય છે અને મસ્તકના ઉપર ઉભી રહે છે. આ સાવિત્રી ઉપર જાય છે. હી સ્ટૂડ અલોન ઓન એ હાઈ રૂપ ઓફ થિંગ્સ એન્ડ સો ધ લાઈટ ઓફ સ્પિરિચ્યુઅલ સન. એક આધ્યાત્મિક સૂર્યની અનુભૂતિ આવે છે. આ વિકાસ એનો છે, ખબર છે? આ વિકાસ છે ઉર્ધ્વ મનનો. ઉર્ધ્વ મનનો વિકાસ થઈ રહ્યો છે. સામાન્ય મનમાંથી સાવિત્રી ઉર્ધ્વ મનમાં પ્રવેશે છે. ઉર્ધ્વ મનને ઘણી વખત શ્રી અરવિંદ સ્પિરિચ્યુઅલ માઇન્ડ શબ્દ વાપરે છે, એ અર્થમાં એ વાપરું છું. સ્પિરિચ્યુઅલ માઇન્ડ એટલે ઉર્ધ્વ મન, તમારા મસ્તકની ઉપરની મનની અવસ્થા છે, એમાં પ્રવેશે છે, ઉર્ધ્વ મનમાં પ્રવેશે છે. અને આ પ્રકારે મસ્તકના ઉપર આરોહણ કરવાથી શું પરિણામો થાય છે જુઓ. હી સ્ટેન્ડ્સ ઇન ધ લાર્જનેસ ઓફ હિઝ સોલ. અત્યાર સુધી એનો સોલ અને વ્યક્તિગત ચેતના શરીરમાં જ મર્યાદિત હતી, બંધન હતા. હવે શરીરની બહાર ફેલાઈ જાય છે, વિશાળતા પ્રાપ્ત કરે છે. પહેલો પરિણામ, મસ્તકની ઉપર ચેતના જાય એટલે તમારા શરીરના બંધનોમાંથી, શરીરના દિવાલોમાંથી તમારી ચેતના મુક્ત થઈ ગયેલી હોય છે અને વિશાળતા પ્રાપ્ત કરે છે. હી સ્ટેન્ડ્સ ઇન ધ લાર્જનેસ ઓફ હિઝ સોલ ન્યૂ બોર્ન. નવા પ્રકારનો વિકાસ, વિશાળ ચેતનાનો અનુભવ આવે છે જે સાવિત્રીને હજી સુધી આવ્યો નથી. ન્યૂ બોર્ન, નવેથી નીકળેલી. હી કોલ્સ ધ ગોડ હેડ ઇન ટુ હિઝ મોર્ટલ લાઈફ. આ વિશાળતામાં રહીને, વિશાળ ચેતનામાં રહીને એ પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારા જીવન વધારો, હવે તુમ પધારો માં, હે માં તમે મારા જીવનમાં પધારો, હવે પ્રાર્થના કરે છે. અને આ રીતે સાવિત્રી જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે અચાનક એક ઘટના બને છે. શું ઘટના બને છે જુઓ. એ પોર્શન ઓફ ધ માઇટી મધર કેમ. એ પોર્શન, નાનકડે અંશ ઓફ ધ માઇટી મધર, માં આદ્યાશક્તિનો, માં જગદંબાનો એક દિવ્ય અંશ ઉર્ધ્વમાંથી ધસમસતો નીચે આવે છે. કેમ ઇન ટુ હર એઝ ઇન ટુ ઇટ્સ ઓન હ્યુમન પાર્ટ. પોતે જ નિર્માણ કરેલું શરીર છે પોતાના માટે અને પોતાનું જ રહેઠાણ છે એવા ભાવથી જગન્માતાની પરમ ચેતનાનો એક અંશ અવતરણ પામે છે અને સાવિત્રીમાં સ્થિર થાય છે. સાવિત્રીને ભાન થાય છે કે હું તો જગન્માતાનો અવતાર છું. ધ્યાન રાખો, જગન્માતાનો અવતાર છો અને ભાન થાય છે, અનુભૂતિ આગળ વધે છે. ઉર્ધ્વમાં મસ્તકમાં રહીને સાવિત્રી નીચે જોઈ છે કે મારા સ્વરૂપમાં શું થઈ રહ્યું છે. હવે તમે એકાદા પર્વતના ટોચ ઉપર રહીને તળેટીમાં જુઓ ને, એ રીતે જોતી હોય છે અને શું દેખાય છે એને. હું તો બહુ મહત્ત્વના વાક્ય લઉં છું, ખરેખર શ્રી અરવિંદે બહુ ડિટેલમાં વર્ણન કર્યું છે એટલો સમય નથી, પણ તમને ઇન જનરલ થીમ કહેવાનો મારો પ્રયત્ન છે કે જનરલ કેવી રીતે આ પ્રભાવ એ છે, સાધનાની ઘટનાઓ કેમ બનતી હોય છે એ મને લિંકઅપ કરીને બતાડ્યું છે, એ મારો મૂળ હેતુ છે. જુઓ શું દેખાય છે. પહેલું, શી નોક્ડ એન્ડ પ્રેસ્ડ અગેન્સ્ટ ધ એબોની ગેટ. એને એક અંધકારગ્રસ્ત, અજ્ઞાનગ્રસ્ત શરીર દેખાય છે. અને શરીર કેવું છે, એબોની ગેટ. એબોની એટલે શીશમ, શીશમનો એકદમ કાળું ચમકદાર એવો દરવાજો જે દેખાય છે. આ અનુભૂતિ છે, પણ સમજે છે કે આ શારીરિક ચેતનાની અનુભૂતિ છે. અનુભૂતિ જ્યારે પ્રકટ થાય છે ત્યારે કોઈ પ્રતીક તરીકે પ્રકટ થતી હોય છે, આપણને સમજાવવા માટે પ્રતીક તરીકે પ્રકટ થતી હોય છે. તો એક શીશમનો દરવાજો દેખાય છે અને સાવિત્રી એને ખોલવાનો પ્રયત્ન કરી રહી છે એવી અનુભૂતિ આવે છે. શી નોક્ડ એન્ડ પ્રેસ્ડ અગેન્સ્ટ ધ એબોની ગેટ, ધ લિવિંગ પોર્ટલ. આ જીવંત શારીરિક શરીર એની વાત છે. આ તરત શ્રી અરવિંદ કહી દેશે કે આ કયું ગેટ છે. ધ લિવિંગ પોર્ટલ ગ્રોન્ડ વિથ સલેન હિંગ્સ. દરવાજાના બીજગરા કટાઈ ગયા હોય અને તમે જ્યારે દરવાજો ખોલો તો કેવો અવાજ આવે, કચડ 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 અવાજ આવે ને, એવો અવાજ એ જાણે આમ વેદનાગ્રસ્ત થઈને અપોઝ કરતું હોય, વિરોધ કરતું હોય, મારે નથી જોતું, નથી જોતું, નથી જોતું એમ કહેતું હોય ને, એવા પ્રકારની ભાવના એ વ્યક્ત કરતો હોય છે શારીરિક તત્વ. ઇન લિવિંગ પોર્ટલ ગ્રોન વિથ સલેન હિંગ્સ હેવીલી રિલેક્ટન્ટ. એની જરાય ઈચ્છા નથી આ પ્રકાશ પ્રત્યે ઉપકરણ, કારણ સાવિત્રી ઉપરથી જ્યારે નીચે જોતી હોય છે તો એ નીચે પ્રકાશનું અવતરણ કરાવતી હોય છે પોતાના સ્વરૂપમાં. અને પ્રકાશનું પ્રેશર આ શરીર ઉપર પડતું હોય છે અને શરીરને અસહ્ય લાગતું હોય છે, કારણ એમાં તો ઠાસી ઠાસીને અવચેતન ભરેલું છે. એ અવચેતન અકળાય છે અને એ અકળામણ આ બધી શરીર દ્વારા પ્રગટ થતી હોય છે. જુઓ, હેવીલી રિલક્ટન્ટ, અનિચ્છાથી ઇટ કમ્પ્લેન કરે છે, નથી મારે કરવું, મારે આ નથી જોતું, મને તકલીફ થાય છે, મને તકલીફ થાય છે. ઇનર્ટ જળ છે. તમે જુઓ ને, આ બધા અનુભવ આપણને આવે છે. તમે ધ્યાનમાં બેસો ને, ધ્યાનમાં એકાગ્ર થવા પ્રયત્ન કરો છો ને, થોડીક વારમાં શરીરને સહન થતું રહે છે તમારું ધ્યાન. થોડી વાર ક્યાંક ખંજવાવું પડે છે, માથામાં, હાથમાં, પગમાં, તમે થોડી વારમાં હાથ પગ ભારે થઈ જાય છે, તમે કહેતો ઓહો હાથ પગ હલાવવા પડશે, સમજી ગયા? રિલક્ટન્ટ, આ રિલક્ટન્ટનો અનુભવ છે, ધ્યાન રાખજો. આ શ્રી અરવિંદે કોઈ ઇમેજનરી વાત નથી કરી, જે પોતે પ્રત્યક્ષ અનુભવ્યું છે એ વસ્તુ વાસ્તવિક રીતે જણાવી રહ્યા છે. પણ એ વાસ્તવિક વસ્તુ છે એ આપણે શોધી કાઢવાની છે એ શબ્દો દ્વારા, કે શું સૂચવવા માગે છે. રિલક્ટન્ટ, અસ્વસ્થતા આવે છે, તમે અસ્વસ્થ થઈ જાઓ છો. ઘણી વાર લાગે છે ઓહો ગરમી થાય છે, થોડી ઠંડી હોય તો સારું થાત, એર કન્ડિશન ચાલુ હોય તો જરા મજા આવત. શરીર જુદા જુદા પ્રકારના બહાના નિર્માણ કરે છે, તમે ધ્યાન ન કરો એના માટે. આની બધી અનુભૂતિઓ છે. હેવીલી રિલક્ટન્ટ ઇટ કમ્પ્લેન ઇનર્ટ અગેન્સ્ટ ધ ટાયરની ઓફ ધ સ્પિરિટ્સ ટચ. આ સ્પિરિટ, આ આત્માનો પ્રકાશ એને સ્પર્શ કરતો હતો, એને ટાયરની લાગતી હતી, અત્યાચાર લાગતો હતો. મારા પર અત્યાચાર કરો, શા માટે અત્યાચાર કરો છો તમે, એમ કહે છે. જો આ શું અનુભૂતિ છે. પરંતુ સાવિત્રી ડગમગતી નથી, પ્રેશર લાવ્યા જ કરે છે. અને અંતે હર બીંગ એન્ટર્ડ ઇન ટુ ધ ઇનર વર્લ્ડ, શારીરિક ચેતનાને વટાવે છે અને હવે પ્રાણમય ચેતનામાં પ્રવેશે છે. સમજી ગયા? પ્રાણમય ચેતનામાં પ્રવેશ, ત્યાં શું અનુભવાય છે જુઓ. ઇન એ નેરો પેસેજ ધ સબકોન્શિયસ ગેટ, પ્રાણ શું છે? સબકોન્શિયસ ગેટ છે જાણે, પ્રાણ દ્વારા જ બધું અવચેતન અચેતન પ્રકટ થતું હોય છે, એને સબકોન્શિયસ ગેટ કહે છે. સી બ્રીધ એન્ડ વિથ ડિફિકલ્ટી એન્ડ પેઇન એન્ડ સ્ટ્રોક, શ્વાસ લેવો પણ મુશ્કેલ જાય છે, ગુંગળામણ અનુભવે છે. સાવિત્રી પોતે અનુભવે છે, હવે ધ્યાન રાખજો. અત્યાર સુધી શારીરિક તત્વ ગુંગળામણ હતો, તો હવે સાવિત્રી અનુભવે છે. સી બ્રીધ એન્ડ ડિફિકલ્ટી એન્ડ પેઇન એન્ડ સ્ટ્રોક ટુ ફાઇન્ડ ધ ઇનર સેલ્ફ કન્સીલ્ડ ઇન ધ સેન્સ. આત્મા ક્યાં છે, આત્મા ક્યાં છે, શોધી રહી છે. પ્રાણ તત્વમાં જડતો નથી. આવી જ એક અનુભૂતિ માતાજીને આવેલી છે, વાર્તાલાપમાં એનો ઉલ્લેખ છે, કે માતાજી દર બુધવારે બાળકોના ક્લાસીસ લેતા હતા. માતાજીને એક પ્રશ્ન કાયમ થતો કે બધા લોકોને હું વારંવાર સાધના કેમ કરવી સમજાવું છું, છતાં બે ત્રણ મહિના થાય તો એક જણ ઊભો થાય છે, માતાજી પણ સાધના કેમ કરવી મને સમજાવો ને, તો આમ કેમ થાય છે? આટલી વખત સમજાવ્યું, છતાં એને એ જ પ્રશ્ન પાછો મારી સામે મુકાય છે, શા માટે? એટલે માતાજી વિચાર કરતાં કરતાં ખુરચી પર બેઠા હોય છે, સમાધિમાં ઉતરી જાય છે, માથું ઝૂકી જાય છે અને હાથી પગ આના ખુરશીના હાથા પર હાંકીને ઝૂકેલી અવસ્થામાં થઈ જાય છે. અને પોતે લાગે છે પોતે ઊંડા ઊંડા ભોયરામાં ઉતરી રહ્યા છે, અને ભોયરું બહુ સાંકડું છે, એની દિવાલો છે એમાંથી ખડકના સોળાઓ બહાર નીકળ્યા છે અને એનાથી એની ચામડી ઉતરાઈ રહી છે, બધા અનુભવ આવે છે. અને એમ કરતાં કરતાં નીચે જાય છે સાવિત્રી. હા, માતાજીને લાગે છે કે અતળ ઊંડાણ છે આને, કંઈ ઊંડાણ કંઈ તળિયું જ દેખાતું નથી, અતળ લાગે છે. ત્યાં અચાનક માતાજીના પગ નીચે એક મોટી સ્પ્રિંગ આવે છે અને સ્પ્રિંગ માતાજીને ઉલાળે છે અને ભોયરામાંથી કે બંદૂકમાંથી ગોળી છૂટે એમ બહાર નીકળીને આકાશમાં માતાજી તરતા હોય છે અને આનંદ 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 કરી જાય છે. આ માતાજીની અનુભૂતિ છે. એ જ પ્રકારની અનુભૂતિ અહીં સાવિત્રીને આવી રહી છે. ધ્યાન રાખજો કે ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરે છે, શરીરમાં ઉતરી હવે પ્રાણમન પછી મનમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. આ ભોયરું છે, આ ભોયરામાં ઉતરવાની વાત છે. અને એ પ્રકારે અનુભૂતિ આવતી હોય છે. આમાં એક જ છે, આ માતાજીની અનુભૂતિમાં એક વસ્તુ છે કે અવચેતન અને અચેતનના નીચે પણ પ્રભુ સ્પ્રિંગ રૂપે બેઠા છે, નીચેથી તમને મદદ કરે છે, તમને ખબર નથી. જ્યારે તમે હતાશ થઈ જશો ને તો નીચેની સ્પ્રિંગ તમને ઉલાળે છે. અનુભવ આવશે તમને કે જ્યારે સાધના કરતા કરતા નિરાશ થઈ જાઓ છો ને તો અચાનક કોઈ વ્યક્તિ તમારામાં પ્રાણ પૂરી દેશે, તમને કંઈક સમજાવી દેશે અને તમે પાછો શક્તિનો સંચાર થઈને પછી ઉત્સાહથી સાધના કરવાની શરૂઆત કરી દો છો. આ પ્રકારે આ સ્પ્રિંગ છે પ્રભુની, એ કાયમ મદદ કરતી હોય છે. ત્યાંથી માતાજી હવે મનમાં પ્રવેશે. જુઓ, એ સ્કૂલમેન માઇન્ડ હેડ કેપ્ચર્ડ લાઈફ્સ લાર્જ સ્કેલ. સ્કૂલમેન માઇન્ડ, એકાદા નિશાળમાંના શિક્ષકનું મન કેમ હોય, એના આદર્શો આમના આદર્શો બહુ નાના હોય છે, બહુ ખૂબ મોટા પોતાના આદર્શો એવું ગણે છે, ખૂબ અભિમાનથી વાતા કરતા હોય છે. સ્કૂલમેન માઇન્ડ નાના નાના આદર્શો હોય છે, હું હું ટોપી પહેર્યા સિવાય બહાર જતો નથી. ટોપી પહેરવો કે બહુ મોટો આદર્શ નથી, પણ હું આપના ટોપીની વાત કરતો નથી, ધ્યાન રાખજો. હું તો સાદી વાત કરું છું, ડોન્ટ ટેક ઇટ પોલિટિકલી પ્લીઝ. આ છે, હું દર રવિવારે નખ કાપું છું રેગ્યુલર. હવે એમાં મહત્વનું શું છે? કારણ કે બાળકોને શીખો તો એ પોતે થઈ ગયો છે. એવો નાના બાળકોને કહે છે, જુઓ હું દર સોમવારે તમારા હાથ ચેક કરીશ, તમે નખ કાપ્યા છે કે નહીં. એટલે બાળકોના નખ ચેક કરવા પોતાના નખ કાપવા જ પડે. આ નાના નાના આદર્શો હોય છે એમના. હું બપોરના બહારના ટકોરે જમી લઉં એટલે જમી જ લઉં છું. આદર્શો છે, જરૂર છે, પણ એ સ્કૂલમેન માઇન્ડ સમજી ગયા ને. આ સામાન્ય આદર્શોને ખૂબ મહાન આદર્શો ગણાવતા હોય છે એ રીતે. તો હવે આવી રીતે આ મનમાં આદર્શો હોય છે, નાના નાના આદર્શો મન નિર્માણ કરે છે અને પોતે જાણે મહાન કાર્ય કરે છે એવું અભિમાન લેતું હોય છે. આવું મન સાવિત્રી અનુભવે છે. આપણા દરેકમાં સ્કૂલમેન માઇન્ડ છે જ આવું, ધ્યાન રાખજો. દરેકમાં આવું પ્રકારનું હોય છે કે અમુક નાનાની વસ્તુનો આપણે બહુ મોટો અભિમાન હોય છે. હું આ છ ના ટકોરે ઉઠી જ જાઉં છું, કઈ ઉપકાર કરે છે અમારા પર? તું ઉઠે છે એમાં, તારા માટે ઉઠે છે, અમારા માટે થોડી ઉઠે છે. પણ આદર્શ એનો, પોતાનો આદર્શ, સમજી ગયા તમે? ઓફ સ્મોલ આઈડિયલ્સ લિમિટિંગ ધ સોલ. સ્મોલ આઈડિયલ્સ, નાના આદર્શો પણ લિમિટિંગ ધ સોલ. એના આત્માની જે ક્ષમતાઓ છે એને જાણે આમ ઢાંકી રાખે છે, એને મર્યાદાઓ નાખે છે. એ માઇન્ડ અને એ મન કેવું હોય છે? એ માઇન્ડ શટ ટુ ધ ક્રાય એન્ડ ફાયર ઓફ લવ. પ્રભુનો પ્રેમ ત્યાં પ્રવેશી શકતું નથી. ફક્ત બૌદ્ધિક આદર્શો હોય છે, ના બૌદ્ધિક આદર્શોમાં જીવતો હોય છે આ વ્યક્તિ. હા, પણ પ્રભુ પ્રત્યેની એક ઝંકના હોય છે અંદર, પ્રેમનો મળકો હોય છે, એક વિનાશ હોય છે, એવો એને અનુભવ જ આવતો નથી. રેશનલ રિલિજન ડ્રાઇડ ધ હાર્ટ. એનું હૃદય શુષ્ક થઈ ગયેલું હોય છે. એમાં પ્રેમ, પ્રભુ પ્રત્યે પ્રેમ, સમર્પણ જેવી કે વસ્તુ જ હોતી નથી. રેશનલ રિલિજન, ધર્મ એટલે કે આદર્શ સમજી લે છે. અને આદર્શ પણ મારે વર્તવું જોઈએ, રોજ મારે મંદિરે જવું જોઈએ એટલે જવું જ જોઈએ, હું મંદિરે જઈને દર્શન કરું એટલે કરું જ, મંદિરે જઈને દર્શન કર્યા વગર હું ચા પણ પીવું નહીં, સમજી લો. આ માનવીય સ્વભાવનું વર્ણન છે અહીંયા બધું. આ પ્રકાર નાના નાના આદર્શોમાં જે જીવનનું સાફલ્ય ગણે છે, પોતે જીવનમાં કૃતાર્થ થઈ ગયો એવું ગણતો હોય છે, આવા પ્રકારનો મનનો આદર્શ થાય છે. સાવિત્રીને ક્યાંય આત્મા જડતો નથી, તેથી સાવિત્રી દેવોને પ્રાર્થના કરે છે. જુઓ હવે, ઓ હેપી કંપની ઓફ લ્યુમિનસ ગોડ્સ, ઓ હેપી કંપની. દેવોનો સંગાત આપણને મધુર લાગે છે, મદદ કરે છે આપણને, આપણા આપણા ચેતનાને પ્રકાશમય કરી મૂકે છે, એમાં આનંદ છે એક પ્રકારનો. ઓ હેપી કંપની ઓફ લ્યુમિનસ ગોડ્સ, રિવીલ, મારી સામે પ્રકટ કરો. હુ નોઝ, એ કોણ છે જે જાણે છે ધ રોડ દેટ આઈ મસ્ટ ટ્રેડ. એવો મને માર્ગ બતાડો કે એવો કોઈ દેવતા પ્રકટ થાઓ, મને માર્ગ બતાડો કે જે માર્ગે હું સાધના કરતા પ્રભુ પ્રભુ પરમ પ્રભુને જગન્માતાને પ્રાપ્ત કરી શકે, એવી પ્રાર્થના કરે છે. આ જુઓ, આ શ્રી અરવિંદને ખોટી રીતે સમજનારા બહુ લોકો હોય છે. મારા તો એક અનુભવ છે, નાનકડો અનુભવ છે, પણ એના દ્વારા તમને શ્રી અરવિંદને કેવી રીતે ખોટી રીતે સમજે છે. તમે જાણતા છો કે અરવિંદ આશ્રમના પાસે ગણપતિનું મંદિર છે, અને લગભગ આપણે ડાઇનિંગ હોલમાં ત્યાં જતા હોય છે ત્યારે ત્યાંથી પસાર થવું જ પડે છે. એટલે મારો તો સ્વભાવ છે કે ત્યાંથી હું પસાર થવું, ઊભો રહું, વંદન કરું ગણપતિને, પછી આગળ થાઉં. મારા એક મિત્ર હતા શ્રી અરવિંદના સ્ટોલ ચલાવ, એ આમ ગણપતિમાં જાય ને તો આ મોડું ફેરવી લે, જેવો બીવો કાંઈ નહીં. અમે ભલા માણસ તું સાવિત્રી વાંચ, તને ખબર પડશે. દેવો ભાવ કાંઈ નહીં, દેવોને અમે માનતા જ નથી, અમે ફક્ત માતાજી ને શ્રી અરવિંદને જ માને, બીજા કોઈ માને. અરે માતાજીએ ક્યાંય કહ્યું નથી કે દેવો માનો. એ કહે છે કે દેવોના પણ સ્તરો છે, નાના નાના દેવો જે અશુદ્ધ દેવતાઓ છે એમના તમે રવાડે ચડતા નહીં, પણ જે હાયર દેવો છે, જે અધિમનસના દેવો છે, ઇન્દ્ર વરુણ વગેરે, એમની મદદ લેવાની જરૂર છે, એની તો મદદ લેવો તમે. એ છે દેટ ઇઝ ડિસ્ક્રિમિનેશન, કયા દેવોની મદદ લેવી એ ડિસ્ક્રિમિનેશન છે આપણું. તો આપણે વિવેકથી દેવોની મદદ લેવાની છે. અને એ માટે શું કહે છે, હેપી કંપની ઓફ ગોડ્સ. જે દેવતાને હાજરીથી તમારા મનમાં પ્રકાશ છવાય, એ દેવતા તમને સાચી રીતે મદદ કરી શકશે. જે દેવતાઓ એવા હોય છે કે તમને સાધન તરીકે વાપરે છે, એવા દેવતાઓની હાજરીમાં તમારા પર એક દબાણ આવતું હોય છે, એક પ્રેશર આવતું હોય છે. આ લક્ષણ છે. તમે કોઈ પણ મંદિરમાં જાઓ, અંદરથી દબાણ આવતું હોય તો સમજી લેજો કે ત્યાં દેવોની હાજરી નથી, કોઈ પ્રાણમય અસુર પ્રાણમય તે ચેતના બેસેલી છે. અને અમુક ઠેકાણે જે તમને અંદરથી ખુલ્લાપણું લાગે, પ્રકાશ દેખાય, સમજી લેજો કોઈ પણ સ્વરૂપની પણ કોઈક દેવતાની અહીં હાજરી છે. વંદન કરો એમને. આપણે બહુ નમ્રતા રહેવાની છે. અને દેવો એ પણ પ્રભુના સ્વરૂપો છે, એક થોડી જુદા છે, રાક્ષસ થોડા સ્વરૂપો છે. દેવો પ્રભુ તો બધે ઠેકાણે છે, આપણામાં છે તો દેવોમાં પણ છે. વંદન કરવામાં વાંધો શું આપણે. સાવિત્રી હવે મક્કમ થઈ જાય છે, મારે સાધના કરવી છે. અને એક વિચાર આવે છે કે આ પ્રમાણે હું સાધના કરું છું, પણ મારી શક્તિ કેટલી સાધના કરવાની. શક્તિ તો બહુ ઓછી છે મારા ભાઈ. હું પ્રભુની સેવા કરવા માગું છું, જગત આખું દુઃખમય છે. આ કેવી રીતે મારી શક્તિથી આ દુઃખોને ઉલેજીશ હું અને પ્રભુ તારી સેવા કરીશ. લોકો દ્વારા લોકોની સેવા કરવામાં પ્રભુ તરીકે સ્વીકારીને એમની સેવા કરવી, આ કેવી રીતે, આવું કે ના ડૂ. મારી શક્તિ તો બહુ લિમિટેડ છે. એટલે એ શું કહે છે, આપણું સામર્થ્ય શક્તિ શું કહે છે. ધ કોસ્મિક ઇવિલ ઇઝ ટુ ડીપ ટુ અનરૂટ. ધ કોસ્મિક ઇવિલ, આ વિશ્વમાં જે બધી આ ઇવિલ અદિવ્ય શક્તિઓ છે, મુશ્કેલ તમે જો આ બધી વસ્તુઓ છે, ઇઝ ડીપ ટુ અનરૂટ. એટલી ડીપ છે, એટલે કે ઊંડા એણે મૂળિયા રાખ્યા છે કે અપરૂટ કરવા એને મૂળિયા શકે તો ઉખડી નાખવા, મારી તાકાતની બહારની વસ્તુ છે. પ્રભુ હું તારું કાર્ય કેવી રીતે કરીશ, પ્રશ્ન સાવિત્રીના મનમાં ઉદ્ભવે છે. ધ કોસ્મિક સફરિંગ ઇઝ ટુ વાસ્ટ ટુ હીલ. આ જગતમાં એટલા બધા દુઃખો છે કે આ બધા દુઃખોને હું કેવી રીતે નિવારીશ, મારી તો શક્તિ બહુ ઓછી છે. આ પ્રમાણે કહે છે. ત્યારે સાવિત્રીમાંની શ્રદ્ધા જ્યારે પ્રાર્થના કરે છે, સાવિત્રી જ્યારે પ્રાર્થના કરે છે કે હે દેવો મને મદદ કરો, એ વખતે એની સામે શ્રદ્ધા દેવતા રૂપે પ્રગટ થાય છે. અભિપ્સાને શ્રદ્ધા. અને એ કહે છે કે ઓ સાવિત્રી ફ્રોમ ધ હિડન સોલ વી કેમ. તારા જ હિડન સોલ, તારા જ ગુપ્ત આત્માના વિભાગ ભાગમાંથી અમે પ્રકટ થયા છે. અભિપ્સા અને શ્રદ્ધારૂપી, વી આર ધ મેસેન્જર્સ ધ અકલ્ટ ગોડ્સ. વી આર ધ મેસેન્જર્સ, અમે ફક્ત સંદેશ વાહક છે, તારા માટે સંદેશ લાવીએ છીએ. અકલ્ટ ગોડ્સ એ ગુડ દેવતાઓ છે. વી આર ધાય વિલ, તારી જે સંકલ્પ શક્તિ છે કે મારે પ્રભુને પ્રાપ્ત કરવા છે, આ તારી સંકલ્પ શક્તિ, નિર્ણય તારો, દ્રઢ નિર્ણય. એન્ડ ઓલ મેન્સ વિલ ટુવર્ડ્સ લાઇટ, જે જે લોકોને પ્રભુ પ્રાપ્તિની ઝંખના છે એને દ્રઢ નિર્ણય લીધો છે કે આ જન્મે જ મારે પ્રભુ મેળવવાના છે, અને જો પ્રભુ નહીં મેળવે તો મને આ શરીરની જરૂર નથી. કાર્યમ વા સાધયામી દેહમ વા પાતયામી, સંસ્કૃતમાં એક વાક્ય છે. કાર્યમ વા સાધયામી, એક તો મારા જીવનનું ધ્યેય છે હું સિદ્ધ કરીશ, નહીં તો દેહમ વા પાતયામી, હું આ ધ્યેય છોડી દઈશ, મારી જરૂર નથી છે. આ પ્રકારના દૃઢ નિર્ણય સાથે આવી જે વ્યક્તિઓ હોય છે એમાં અમે આવીને વાસ કરીએ છીએ. અને તું એવી વ્યક્તિ છે, તારામાં મારો અભિપ્સા અને શ્રદ્ધા રૂપે. શ્રદ્ધા એવી છે કે જ્યારે પણ સાધનામાં નિરાશા વ્યાપી જાય છે ત્યારે શ્રદ્ધા એક એવું બળ છે કે જે તમને પરિવાર ઊભું કરે છે, સાધના તરફ વાળે છે. આ અકલ્ટ ગોડ આ તમને આપણને મદદ કરતો હોય છે. તો આ રીતે જ્યારે સાવિત્રી કહે છે કે મારું જે આ સામર્થ્ય છે એ બહુ ટૂંકું છે, ત્યારે સાવિત્રી આ શ્રદ્ધા શું જવાબ આપે છે, આ સામર્થ્ય શું કહે છે. ધાઉ હેઝ ગીવન મેન સ્ટ્રેન્થ વિઝડમ ધાઉ કુડ નોટ ગીવ. મને થોડીક ક્ષમતા એક તો થોડી આપી છે, એમાં એક ક્ષમતા કેમ વાપરવી એનું જ્ઞાન પણ નથી આપ્યું મને. હા તો મારે તો બંને તરફથી ફટકો છે. શક્તિ પણ ઓછી આપી છે અને શક્તિ વાપરવાની જ્ઞાન પણ ઓછું આપ્યું છે. મારે શું કરવું? અને એ વખતે શ્રદ્ધા બોલે છે, શું કહે છે? વન ડે આઈ વિલ રિટર્ન એ બ્રિંગર ઓફ લાઇટ. હું તારા માટે એ જ્ઞાન લઈ આવીશ, તારી સમજણ લઈ આવીશ આંતરપ્રેરણા દ્વારા, કે તારી જે કંઈ મર્યાદિત શક્તિઓ છે એને પ્રભુના કાર્યમાં કેમ વાપરવી, આ સમજણ તને આપીશ. એવું જ જ્ઞાનનું પણ છે. જ્ઞાન પણ આવીને કહે છે કે હું તો બહુ મર્યાદિત જ્ઞાન છે, મને આ જગત ખરેખર સંચાલન પ્રભુ કેમ કરે કંઈ સમજાતું નથી. એક શંકા વ્યક્ત કરે છે જ્ઞાન આપણું, માનવી જ્ઞાન, અજ્ઞાન. હાઉ કેન મેન ગ્રો ઇમોર્ટલ એન્ડ ડિવાઇન? આ માણસ કેવી રીતે સનાતન સ્વરૂપ ધારણ કરશે, અમર થશે અને દિવ્ય થશે, સમજાતું નથી મને. ટ્રાન્સમ્યુટિંગ ધ વેરી સ્ટફ ઓફ વિચ હિઝ મેડ. આજે એની સ્થિતિ જોયા પછી એ અમર કેવી રીતે થશે મને સમજાતું નથી. હું કેવી રીતે વિશ્વાસ રાખું કે આ શરીર દિવ્ય થશે અને એમાંથી આ ભગવાન પ્રકટ થશે? અને ત્યારે શ્રદ્ધા જવાબ આપે છે, એન્ડ દાઉ શેલ સી ધ ફેસ ઓફ ધ એબ્સોલ્યુટ. હે, ચિંતા કરતો નહીં તું, તને પણ હું એ પ્રકારનું દિવ્ય ધ્યાન આપીશ કે પ્રભુની પ્રત્યક્ષ હાજરી તું અનુભવીશ, કે તારા પડખે હાજર છે. અને પ્રભુ હાજર હોય તો પછી તારે કોઈ અશક્ય વસ્તુ નથી. ત્રીજી વસ્તુ, સાવિત્રીને ઘણી વખત કરુણા ભાવ જાગે છે લોકો પ્રત્યે, કે લોકો પ્રભુ તરફ વળે, પ્રભુ પ્રેમ કરે, પોતાનું જીવન સાર્થક કરે. એ કહે છે હું કરુણાથી બધાને સમજાવું છું. એ વખતે લોકો કહે છે વાહ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, પણ ઘેરે ગયા પછી પાછું ધોવાઈ ગયું. આ જીવનની વાસ્તવિકતા છે, ધ્યાન રાખજો. તો કરુણા કહે છે કે આ પ્રભુ આ શું છે તમારે, કે તમે મને આ આપેલું છે, કરુણા આપી છે, પણ એ કરુણાનું પરિણામ થાય એવી શક્તિ જ આપી નથી મને તમે, તો એના માટે શું છે? અને એના માટે શ્રદ્ધા કહે છે વન ડે આઈ વિલ રિટર્ન એ બ્રિંગર ઓફ સ્ટ્રેન્થ ફોર યુ. તારા માટે હું શક્તિ લઈ આવીશ. હે કરુણા, તું જ્યારે વહેશે ને તો ઇફેક્ટિવલી તું બીજાના પણ જીવનમાં ચેન્જ લાવી દઈશ, નક્કી લાવી શકશે. આ પ્રમાણે સાવિત્રીને જ્યારે પોતાની મર્યાદાઓનું ભાન થાય છે ત્યારે આ શ્રદ્ધા એને પોષણ આપતી હોય છે અને આગળ વધતી હોય છે. અને આ રીતે ઉર્ધ્વ મનના કારણે આ બધી શંકાઓ કુશંકામાંથી પાર પડીને સાવિત્રી ધીમેથી હવે પ્રકાશમય મનમાં પ્રવેશે છે. ઉર્ધ્વ મન એ પ્રકાશમય મનમાં. સમય બહુ ઓછો પડી રહ્યો છે મને ખરેખર, પણ શું કરવું, હવે સમયની મર્યાદા છે. આઈ શુડ સ્ટોપ, 10 મિનિટ લઉં વધારે ઇફ યુ વોન્ટ. જેને જવું હોય જઈ શકે છે, મારે ના નથી ભાઈ, પ્લીઝ સર. જો હોય તો હું થોડું કવર કરી શકું, બીજું કાંઈ નહીં, કારણ વિષય બહુ મોટો છે અને હું સ્પીડ પકડું છું, પણ નથી સ્પીડ પકડાતો મારાથી. આ મારી પેસેન્જર ગાડી છે, એક સ્ટેશન સ્ટોપ કરતી કરતી આગળ જઈ રહી છે, નથી સ્પીડ પકડી શકતો હું. સાવિત્રી હવે પાછી નીચે અવતરણ પામવાની શરૂઆત થાય. ચેતના મસ્તકના ઉપર છે શિર, ધ્યાન રાખજો, ત્યાંથી બધું જોતી હોય છે અત્યાર સુધી. હવે સાવિત્રી ત્યાંથી નીચે અવતરણ પામવાની શરૂઆત કરે છે, કારણ એ પ્રાર્થના કરવી હોય, જગન્માતાને પ્રાર્થના કરેલી હોય છે કે તમે મારા સાથે નીચે અવતરણ પામો, મારા સ્વરૂપમાં આવો. અને એ રીતે એ ચેતના નીચે ઉતરણ મળે છે, પહેલો અનુભવ આવે છે એને. શું? એ ફર્સ્ટ સ્ટેપ ઇન ટુ એ નાઇટ ઓફ ગોડ, એક અંધકારનો અનુભવ આવે છે. જ્યારે પણ એક ચેતનામાંથી બીજી ચેતનામાં પ્રવેશ વ્યક્તિ કરતી હોય છે ત્યારે બંને વચ્ચે એક અવચેતનનો અંધારપટ હોય છે. આ રચના છે, સપ્તલોક છે, ભૂ ભુવસ્વ મહજન તપસત્ય. ભૂલોક અને ભૂવરલોક એને વચવા પાડનારી જે રેખા છે એમાં એક અવચેતનનો પટ્ટો છે. તમે ભૂલોકમાંથી જ્યારે ભૂવરલોકમાં જાઓ તો તરત તમે આ ભાન ખોઈ બેસો છો અને ક્ષણમાં પછી જાગૃત થાઓ છો ભૂવરલોકમાં. અહીંયા આ સાવિત્રી આગળ વર્ણન કરે છે, જ્યારે પોતાના સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં જાય છે ને તો અંધારપટનો પહેલાં અનુભવ કરે છે, પછી સૂક્ષ્મ શરીરમાં જાગૃત થાય છે. દરેકમાં એવું છે, તમે એવું જોયું હશે, તમે ફિલ્મ જોઈ હશે એમાં એક ફોટો હોય છે પછી એક કાળો પટ્ટો હોય છે, પછી એક ફોટો હોય છે પછી કાળો પટ્ટો હોય છે, સમજી ગયા ને? એવા આપણી ચેતનાના સ્તરના બે ચેતનાની વચ્ચે એક એક અંધારપટ હોય છે અવચેતનનો, જુદા પાડતા હોય છે. અને જ્યારે તમારી સાધના પરિપૂર્ણ થાય છે તો આ વચમાંની સીમાઓ ભૂસાઈ જાય છે અને એક જ અખંડ ચેતના અનુભવાય છે. આ અવચેતનના બધા પટ્ટાઓ, માર્જિનો બધી બધી ધોવાઈ જાય છે, બધી સીમાઓ ધોવાઈ જાય છે અને નિસીમ અસીમ ચેતના અસીમ પ્રકાશનો અનુભવ આવતો હોય છે. આ પહેલો અનુભવ આવે છે. હજી એ અસીમતા, એ અવચેતનનો પ્રભાવ નષ્ટ થયેલો નથી એટલે અનુભવ આવી રહ્યો છે. એટ ફર્સ્ટ ઈ સ્ટેપ ઇન ટુ ધ નાઇટ ઓફ ગોડ, એ સેક્રેટ ડાર્કનેસ. જુઓ, સાવિત્રીએ પોતે અંદર તો પ્રકાશ ધારણ કરી રાખ્યો છે, બહાર અંધકાર દેખાય છે અને એ પ્રકાશને કારણે આ ડાર્કનેસ છે એ પણ સાવિત્રીને પ્રભુનું સ્વરૂપ તરીકે અનુભવાય છે. અને એ સૂચિત કરવા માટે શ્રી અરવિંદ વાપરે છે સેક્રેટ ડાર્કનેસ. આ પ્રભુનું સ્વરૂપ છે, અંધકાર એ પણ પ્રભુનું સ્વરૂપ છે, એ રીતે અનુભવાય છે વગેરે. સેક્રેટ ડાર્કનેસ બ્રૂમ નાઉ વિદિન, આ એ દેખાય છે. પછી થોડી વાર થાય છે, અંધકારમાંથી પસાર થાય છે, આગળ વધે છે, નવી અનુભૂતિ શરૂ થાય છે. ધ ફેસ ઓફ ડોન આઉટ ઓફ મૂન ટ્વાઇલાઇટ ગ્રીવ. ફેસ ઓફ ડોન, ઉષાનો મેં વર્ણન કર્યું છે, એ ઉષાનો આવે છે અહીંયા વર્ણન. ફેસ ઓફ ડોન આઉટ ઓફ મૂન ટ્વાઇલાઇટ ગ્રીવ. મૂન ટોયલેટ એ સોમ, મેં વર્ણન કર્યું, સોમ સોમ ન સોમાંથી એક ચંદ્રપ્રકાશ, આછો ચંદ્રપ્રકાશ, મૂન ટ્વાઇલાઇટ, ઝાંકો પ્રકાશ, ચાંદની જેવો પ્રકાશનો પહેલાં અનુભવ આવે છે અને એમાંથી ઉષા પ્રગટતી હોય છે, અનુભવ આવે છે. ધીમે ધીમે સાવિત્રીની આંતરિક પ્રકાશ બહાર પ્રગટ થવા લાગે છે અને એના કારણે અનુભૂતિ આવતી હોય છે ને. તો મૂન ટ્વાઇલાઇટ પહેલાં સોમનો અનુભવ આવે છે, પછી ઉષાનો અનુભવ આવે છે. ધીમે ધીમે ઉષા ફેલાતી જાય છે, પ્રકાશ ફેલાતો જાય છે. ધ ફેસ ઓફ ડોન આઉટ ઓફ મૂન ટોયલેટ ગ્રીવ. તે પછી ડે કેમ, દિવસ, સૂર્ય, અહીંયા સૂચે સૂર્ય, સૂર્ય પ્રકટ થાય છે. ડે કેમ પ્રિસ્ટ ઓફ એ સક્રિય, અથવા અગ્નિ કહો તમે, અગ્નિ, કારણ સૂર્ય એ આખા બ્રહ્માંડમાં ફેલો પ્રકાશને સૂર્ય કહેવામાં આવે છે અને પોતાના શરીરમાં સ્થિર થયેલા પ્રકાશને અગ્નિ કહેવામાં આવે છે. વેદોમાં તફાવત છે, અગ્નિ શબ્દમાં બે શબ્દ છે, અ અને ગ. અ એટલે નહીં, નકારાત્મક શબ્દ છે, અને ગ એટલે ગતિ. શરીરના બહાર જતો નથી, શરીરમાં સ્થિર થઈને ખોડાઈને બેસેલો છે એવો પ્રકાશ એટલે અગ્નિ. અને શરીરની બહાર ઓરામાં જે પ્રકાશ દેખાય છે દેટ ઇઝ સૂર્ય. આ ડિસ્ટિંક્શન છે વેદોમાં, સૂર્ય અને અગ્નિ વચ્ચે તફાવત. ડે કેમ પ્રિસ્ટ ઓફ ધ સેક્રિફાઈસ ઓફ જોય. હા, જીવન શું છે? ઇટ ઇઝ અ સેક્રિફાઈસ ઓફ જોય. પ્રભુએ આનંદ મેળવવા માટે, આનંદ, પોતાનો આનંદ, ગુપ્ત આનંદ પ્રગટ કરવા માટે આ જગત નિર્માણ કર્યું છે. આનંદાત એવ ભૂતાની જાયંતે, વેદોમાં કહ્યું છે, આનંદમાંથી જ આ બધા સ્વરૂપો પ્રગટ થયા છે. આનંદમાં સ્થિર રહે છે અને આનંદમાં જ પ્રવિલીયંતે, આનંદમાં જ વિલીન થઈ જાય છે. આ જગત પ્રભુનો ગુપ્ત આનંદ, આંતરિક આનંદને બહાર પ્રકટ કરવા માટે આ જગત નિર્માણ થયેલું છે, એને મૂળભૂત ભૂમિકા એ છે, એનું વર્ણન છે. પ્રિસ્ટ ઓફ ધ સેક્રિફાઈસ ઓફ જોય, આ જે આનંદનો જે યજ્ઞ, ઉત્ક્રાંતિરૂપી યજ્ઞ ચાલી રહ્યો છે, વૈશ્વિક ઉત્ક્રાંતિરૂપી યજ્ઞ, એ યજ્ઞનો પ્રિસ્ટ કોણ છે? આ અગ્નિ છે, આ પ્રકાશ છે. જ્યાં સુધી આપણે આપણા શરીરમાં પ્રકાશનું ધ્યાન કરીને સ્થિર નહીં કરી શકીએ ત્યાં સુધી આપણો આ હવનકુંડ પ્રજ્વલિત થતો નથી, સાધનાની શરૂઆત થતી નથી. એ અગ્નિ ઓલવાયેલો જ રહે છે, હવનકુંડ જ રહે છે, એમાં હજી એ યજ્ઞની પ્રક્રિયા શરૂ થતી જ નથી. પહેલું પગથિયું છે કે આપણા સ્વરૂપમાં, આખા શરીરમાં પ્રકાશનું ધ્યાન કરવું. પહેલાં પ્રયત્ન જે કરવાનું, કાલ્પનિક પ્રકાશનું ધ્યાન કરવું, પણ કાલ્પનિક પ્રકાશનું ધ્યાન કરતાં કરતાં સાચો આત્માનો પ્રકાશ પોતાને મળે, એને રિપ્લેસ કરે છે અને પ્રકટ થવા લાગે છે. તમારે પહેલાં કાલ્પનિક પ્રકાશથી ધ્યાન કરવું પડે છે, પણ પછી સાચો પ્રકાશ આવી જાય છે. એને પણ કાલ્પનિક પ્રકાશથી પહેલાં સાધના કરવી પડે છે. પ્રાર્થના અને ધ્યાનમાં માતાજી બહુ સ્પષ્ટ ઉલ્લેખ લખ્યો છે કે પ્રભુને આ પૃથ્વી ઉપર આવિર્ભાવ કરવાનું એક જ સુલભ સાધન છે, તમે તમારી ઉત્તમમાં ઉત્તમ કલ્પના તરીકે પ્રકાશની કલ્પના કરીને ધ્યાન કરો. આ માતાજી બહુ સ્પષ્ટ પ્રાર્થનાને ધ્યાનમાં લખેલું છે. ધીસ ઇઝ ધ વેરી ઇનિશિયલ સ્ટેજ. તમે કોઈ પણ સાધના કરતા હો એના શરૂઆતમાં આપણા સ્વરૂપમાં પ્રકાશનું ધ્યાન કરીને પછી જ સાધનાની, પૂજાની, પાઠની, જે કંઈ તમે કરતા હો એની શરૂઆત કરજો. અને તમે જોશો કે એ વખતે તમને અંદરથી જે આનંદ આવતો હોય એ જુદા પ્રકારનો આનંદ હશે, ખૂબ જુદા પ્રકાર જીવંત તમને એક અનુભવ આવશે. થોડી જ વારમાં તમે એકાગ્ર થશો તો તમને પ્રભુની હાજરી અંદર અનુભવવા લાગશે, અને હાજરીમાં રહીને તમે પ્રભુનું પ્રેમ એ તમારી પૂજા દ્વારા, તમારા સ્તોત્ર દ્વારા, જે કંઈ હોય એની દ્વારા પ્રકટ કરતા હો છો, વ્યક્ત કરતા હો છો. એ જીવંત પૂજા બની જાય છે. નિર્જીવ કર્મકાંડ રહેતું નથી, એક જીવંત અનુભૂતિ બની જતી હોય છે. કાયમ કર્મકાંડને અનુભૂતિમાં રૂપાંતર કરવું હોય તો પ્રકાશનું ધ્યાન કર્યા સિવાય તમે આ કરી શકતા નથી. તો આ રીતે સોમ અને ઉષા પ્રકટ થાય છે, અગ્નિ પ્રકટ થાય છે. હી કેરીડ ઇમોર્ટલ લસ્ટર એઝ હિઝ રોબ. આ અગ્નિ જ્યારે પ્રકટ થાય છે, શરીરમાં સ્થિર થાય છે, ત્યારે તમારો કાલ્પનિક પ્રકાશ ચાલ્યો જાય છે અને ઇમોર્ટલ લસ્ટર, સાચો અમર એવો પ્રકાશ, સાચો આત્માનો પ્રકાશ, સનાતન પ્રકાશ પ્રકટ થાય છે. આ અગ્નિ છે. અને અગ્નિની આજુબાજુ એક જાંબલી રંગનું એક વર્તુળ છે, પ્રભામંડળ છે, એનું વર્ણન આવે છે. આમાં શું છે કે જ્યારે તમે શરીરમાં પ્રકાશ ધારણ કરો છો તો એ પ્રકાશ ધીમે ધીમે તમારા શરીરના કોષોમાં ઉતરવા લાગે છે. જેમ વરસાદ પડે તો વરસાદ ધીમે ધીમે જમીનના ઊંડાણમાં પણ ઉતરવા લાગે, એ રીતે તમે જ્યારે શરીરમાં પ્રકાશનું ધારણ કરો છો ત્યારે જાણતા જાણતા એ પ્રકાશ તમારા કોષોમાં અવતરણ પામે છે, અને કોષોમાંનું અવચેતન છે એમાં જ્યારે પ્રકાશ પ્રવેશે છે ત્યારે જાંબલી રંગ પ્રકાશ પ્રકટ થતો હોય છે. કાળો રંગ, શ્યામ રંગ એ અવચેતનનો પ્રકાશ છે, અને લાલ રંગ એ શારીરિક ચેતનાનો પ્રકાશ છે. બંનેનો જ્યારે મિલાપ થાય છે ત્યારે જાંબલી રંગ પ્રકટ થતો હોય છે. આ કેમિસ્ટ્રી જેવું કામ છે, ધ્યાન રાખજો. ધીસ ઇઝ કેમિસ્ટ્રી, અકલ્ટ કેમિસ્ટ્રી. માતાજી એને કેમિસ્ટ્રી કહેતા, અકલ્ટ કેમિસ્ટ્રી કહેતા. આ કેમિસ્ટ્રી જેવું કામ છે. તો એ જાંબલી રંગનો પ્રકાશ, એનો અર્થ કે તમારા અવચેતનમાં પણ તમારા જાણતા અજાણતા એ પ્રકાશ પ્રવેશી રહ્યો છે. ટ્રેલ્ડ હેવન લાઈક એ પર્પલ સ્કાર્ફ. અને શ્રીનું વર્ણન કેમ કરે છે, ઠંડી વગેરે હોય અને પોતે એકાદું મફલર વીંટાળેલું હોય વ્યક્તિએ, એમ આ જે અગ્નિનો પ્રકાશ દેખાતો હોય છે એ અગ્નિએ જાણે એક જાંબલી રંગનું મફલર વીંટેલું હોય છે અને ત્યાં બેસેલું હોય છે એવું લાગે છે. આ બહુ સુંદર છે. એ પર્પલ સ્કાર્ફ વોર એનું ધારણ કરેલું છે. પરંતુ એ સ્કાર્ફની અંદર જે અગ્નિ છે, પછી સૂર્યરૂપ થાય છે, એ કેવો હોય છે, એઝ ઇઝ વર્મિલિયન પ્રકાશમય. વર્મિલિયન એટલે પ્રકાશમય. વર્મિલિયન કાસ્ટમાર્ક. કાસ્ટમાર્ક એટલે અચૂક ચિહ્ન. તમને એમાં એક અચૂક એ મફલરની, જાંબલી રંગના મફલરની અંદર એક અચૂક ચિહ્ન દેખાય છે, પ્રકાશમય ચિહ્ન દેખાય છે. શું દેખાય છે? રેડ સન, લાલ સૂર્ય દેખાય છે. વેદોનો સંદર્ભ છે, એ તમને પહેલાં સમજાવી દઉં પછી આપણે પૂરું કરીએ. વેદોમાં સૂર્યના બે ત્રણ તબક્કા દર્શાવ્યા છે. એક છે માર્તંડ, સૂર્યનું નામ છે માર્તંડ. બીજું છે સવિત્રુ, ત્રીજું છે સૂર્ય. સમજી ગયા? આ શબ્દો છે, પણ આ ત્રણેય શબ્દોના અર્થ જુદા છે, ધ્યાન રાખજો. છે સૂર્યના નામ પણ ત્રણેય. માર્તંડ એટલે એવો સૂર્ય, એવો પ્રકાશ કે જે પોતાને બહાર વ્યક્ત કરી શકતો નથી. માર્તંડ શબ્દમાં બે શબ્દ છે, મૃત અંડ. મૃત અંડ, મરી ગયેલ જી અંદરનું બચ્ચું મરી ગયેલું એવું ઈંડું હોય એમાંથી કોઈ વખત વિકાસ થવાની શક્યતા નથી. એ પ્રકારની અવસ્થા હોય છે કે અંદર એ પ્રકાશ છે પણ બહાર પ્રકટ થવાની ક્ષમતા નથી. અત્યારે આપણે બધાની અવસ્થા માર્તંડ જેવી છે. આપણે બધા માર્તંડ છીએ એ દૃષ્ટિએ કે આપણે આ સ્વરૂપ દ્વારા આપણે પ્રકાશને પ્રકટ કરી શકતા નથી. અંદરની અંદર દબાઈને એ અગ્નિ ધૂંધવાઈ રહ્યો છે, અંદરની અંદર ધૂંધવાઈ રહ્યો છે. આ માર્તંડ અવસ્થા. પછી એમાંથી ધીમે ધીમે એ પ્રકાશ તમારા શરીરમાં ફેલાય છે. શરીરનો પ્રકાશ લાલ હોવાથી એ લાલ સૂર્ય દેખાય છે. તમે ઘણી વખત જોયો છે સૂર્યોદય વખતે, સૂર્ય આથમતી વખતે ઘણી વખત તમે એક એક રતુમડો સૂર્ય જોતા હોવ છો અને તમે જોઈ શકો છો, એને પૂર્ણ ગોલાકાર જોઈ શકો છો. આંખો એકદમ આ નથી, બેબાકડી નથી થતી, તમે જોઈ શકો છો. આવો જે સૂર્ય હોય છે એને જ કહેવાય છે સવિત્રુ. ધ્યાન રાખજો, સવિત્રુ આવા સૂર્યને કહેવાય છે સવિત્રુ. અને પછી જ્યારે સૂર્યોદય પછી જે ઝળતો સૂર્ય થઈ જાય છે જે આપણે જોઈએ છીએ એને સૂર્ય કહેવામાં આવે છે. હવે તમને સમજાશે કે વિશ્વામિત્રે પણ અને શ્રી અરવિંદે પણ ગાયત્રી મંત્રમાં સૂર્ય શબ્દ વાપર્યો નથી, માર્તંડ શબ્દ વાપર્યો નથી, પણ સવિત્રુ શબ્દ વાપર્યો છે. સવિત્રુ શબ્દનું મહત્વ આ છે. સવિત્રુ એટલે રતુમડો પ્રકાશ, રતુમડા પ્રકાશથી આપણે ધ્યાન કરવાનું છે. રતુમડો પ્રકાશનું ધ્યાન કરવું એટલે તમે શરીરના કોષોમાં તમારો આ ચેતનાનો પ્રકાશ ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છો. રતુમડા પ્રકાશની આ ક્ષમતા છે, ધ્યાન રાખજો. આ રતુમડા પ્રકાશનું ધ્યાન કરવાનું છે અને એ શરીરમાં પ્રવેશે છે, કોષોમાં પ્રવેશે છે અને કોષોમાંના અવચેતનને ધોઈ નાખે છે ધીમે ધીમે. રોજે રોજ વોશિંગ ચાલતું હોય છે, એમ કરતાં કરતાં ધીમે ધીમે શારીરિક કોષો શુદ્ધ થતા હોય છે. આ શારીરિક કોષોને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. સાચા વિશ્વામિત્રની પણ પ્રક્રિયા આ જ છે. એમાં તમને સમજણ આપવામાં આવે છે આ પ્રક્રિયા કેમ કરવી એને. અને શ્રી અરવિંદના નૂતન ગાયત્રીમાં એ પ્રકાશનો ઉપયોગ પોતાની પ્રકૃતિને શુદ્ધ કરવા કેમ કરવો એ સમજાવવામાં આવેલ છે. વિશ્વામિત્રના ગાયત્રીમાં છેલ્લું પદ શું છે? ધિયો યો ન પ્રચોદયાત. મારી બુદ્ધિને પ્રેરણા આપીને સાચી સમજણ આપો. તમને સમજણ આપવામાં આવે છે કે આ પ્રકારે સાધના કરવાની છે. સાધનાની સમજણ તમને ગાયત્રી આપે છે. અને સાવિત્રી શું કરે છે? જો તત્ સવિત્રુ વરમ રૂપમ શ્રેષ્ઠ જ્યોતિ પરસ ધીમહી જન્નાહા સત્યેન દીપયેત. મારામાં જે સત્ય છે એ સત્યને ઉદ્દીપિત કરે, સક્રિય કરી નાખે, રૂપાંતરની પ્રક્રિયાની શરૂઆત કરે. રૂપાંતરની પ્રક્રિયા શરૂઆત કરવાની આ પ્રક્રિયા છે. રતુમડા પ્રકાશનું ધ્યાન કરવું. રતુમડા પ્રકાશનું ધ્યાન કરવાથી આપણા શરીરના કોષો શુદ્ધ થવા લાગે છે અને ધીમે ધીમે રૂપાંતરની પ્રક્રિયા શરૂ થાય છે અને તમને મદદરૂપ થતી હોય છે. આ આ બધી ગૂઢ પ્રક્રિયાઓ આપણે સમજી લેવાની જરૂર છે સાધનામાં. આ રીતે આપણે સાવિત્રી વાંચશું તો સાવિત્રી જેવો ભૂમ્યો જગતમાં મને ખબર નથી. ડિટેલમાં હું તો મારી તો મેલ ટ્રેન છે, એક ટપ્પો લઉં છું પછી પાંચ છ પેજ પછી બીજું કોટેશન તમને આપું પછી ત્રીજું કોટેશન આપું છું. પણ તમે ડિટેલમાં વાંચશો દરેક અનુવાદ, બહુ ડિટેલમાં શ્રી અરવિંદે વર્ણન અતિશય ડિટેલમાં વર્ણન કરેલ છે. એટલું ડિટેલ જો હું કરાવું તો મને લાગશે માઠ આખા લેક્ચરમાં બે ચાર લીટી પૂરી કરી શકશે. આપણે તો ભલે પેસેન્જરની ગતિ જતા હોય પણ મારી મેલ ટ્રેન છે, ઇટ ડઝન્ટ સ્ટોપ એટ ઓલ સ્ટેશન્સ. એક એક મુખ્ય મુખ્ય સ્ટેશનો લેતા આગળ વધીએ છીએ. અહીં વિરમીએ, આપણે કોઈને પ્રશ્ન હોય તો પૂછી જુઓ, નહીં તો આપણે વિરમીએ. આજે જે સમજાવ્યો છે એના પર જ પ્રશ્ન પૂછજો. એટલે કદાચ મારું સમજણ આપવામાં કંઈક સમજાવવામાં રહી ગયું હોય તો મારી ભૂલ સુધારવા માગું છું. એના માટે હું સુધારવા માગું છું, બીજું કાંઈ નહીં. ન હોય તો આપણે વિરમીએ. છે કોઈને પ્રશ્ન? યસ પ્લીઝ, જરા મોટેથી બોલજો પ્લીઝ. અહીંયા બોલ પ્લીઝ, અથવા કોઈ મને સમજાવો જરા પ્લીઝ. શેનો આગળ પ્લીઝ? हाँ समाधि समाधि हाँ समाधि हाँ
समाधि अने योग निद्रा सेम छे कि योग निद्रा जे सेवामां आवे छे
जुओ समाधि ना बे प्रकार छे एक छे जड़ समाधि जड़ समाधि में ट्रांसफॉर्मेशन थतुं नथी एम माताजी कहे छे परंतु बीजी एक समाधि छे जेने कहेवाय छे सहज समाधि જે બોલતા ચાલતા પણ તમે સમાધિમાં આવો છો. તમે અર્જુનનો પ્રશ્ન બરાબર વાંચો શું કેવી રીતે બોલે છે આ સમાધિસ્થ કેશવા આ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવા આ સમાધિસ્થ માણસ છે એ કઈ પ્રકારની ભાષા બોલે છે કેવી રીતે ચાલે છે કેમ વર્તે છે એ મને સમજાવો. સહજ સમાધિની વાત છે. સહજ સમાધિ એમાં માણસ બધા વ્યવહારિક કાર્યો કરી શકે છે અને છતાં પણ આંતરિક રીતે સમાધિમાં હોય છે. સમજી ગયા? સહજ સમાધિ જુદી છે અને જડ સમાધિ જેને કહેવાય જેને કાષ્ટ સમાધિ કહેવાય છે એ વસ્તુ જુદી છે. કાષ્ટ સમાધિ આપણે આપણા યોગમાં માન્ય કરતા નથી અને એમાં રૂપાંતરની પ્રક્રિયા થતી નથી એમ માતાજીનું કહેવું છે. સહજ સમાધિમાં થાય છે. ધીટ ઇઝ ધ ડિફરન્સ. ઓકે પ્લીઝ પૂરું.